થતી હશે, અરે અરે મેં તો કોઈ દી કોઈનું કઈ અહિત કર્યું નથી, મરતાને મર કીધું નથી, તને મને આ કેમ આવ્યું? કઈ વાંધો નહીં, હવે ઊંડો જા અને તને પકડાશે કે તારા જ અશુભ કર્મનો ઉદય છે. આ એક એક વાત મોક્ષ મળા પાઠ 3 એમાં કર્મના ચમત્કારો છે. કૃપણદેવે જુદી જુદી અવસ્થાઓનું વર્ણન કર્યું છે અને છેલ્લે લખ્યું છે કે આ જગતમાં પ્રત્યેક માનવી પોતાના શુભાશુભ કર્મના ઉદયને આધીન જીવે છે, એનું કર્તૃત્વ કંઈ કારગત થતું નથી. આ શ્રદ્ધા બેસે તો બીજી શ્રદ્ધા એ છે કે જે કંઈ છે એ તું આધ્યાત્મિક સંકલ્પ કર, કારણ કે પુરુષાર્થનું ક્ષેત્ર આધ્યાત્મિકતા છે, ભૌતિકતા નથી. અને ત્રીજું, તારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, સમ્યક દર્શન વિના મોક્ષ નહીં થાય, તો એ સમ્યક દર્શનની પ્રાપ્તિ પુણ્યથી નહીં થાય, પરંતુ દર્શન મોહને ઉપશમ કરવાથી થશે. અને દર્શન મોહ એટલે પરમા સુખ, પર તે હું, શરીર તે હું, પરમા આત્મબુદ્ધિ, પરમા સુખ બુદ્ધિ, આ પરની અંદર સ્વપણાની બુદ્ધિ, પરમા મોહ, પરમા આસક્તિ, પરમા મારાપણું, આ બધા મિથ્યા ભાવો છે, આ બધા મિથ્યા ભાવ. આ ભાવો છે ત્યાં સુધી દર્શનમાં ઉભો છે, દર્શનમાં ઉભો છે. અને આને સમકિત જોઈએ છે અને સમજે છે વિપરીત, કે સમકિત જોઈએ છે એટલે હું આજે વ્રત કરું, તપ કરું, દાન કરું, જાત્રા કરું, આ પુણ્યની એકેય પ્રવૃત્તિથી સમ્યક દર્શન થાય નહીં. પુણ્યની એકેય પ્રવૃત્તિથી સમ્યક દર્શન થાય નહીં, પુણ્ય પણ ભોગવવું પડે અને પાપ પણ ભોગવવા પડે. આ જુઓ સૂત્ર સમજો, અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જીવને, અરે અણુ જો હશે રાગનો એ શુભ કે અશુભ એ તારે ભોગવા સિવાય છૂટકો નથી. બહુ પુણ્યનો ઢગલો થઈ ગયો હશે તો તું જઈશ દેવલોકમાં, મોક્ષમાં નહીં. તને પુણ્યનો વિપાક થયો તો ગત્યાંતર થયું, મનુષ્ય ગતિમાંથી દેવ ગતિમાં ગયો, અને દેવ ગતિમાં પણ ઉત્કૃષ્ટ ઉપરના 5 દેવ છે અનુત્તર વિમાનના, એમાં તારો જન્મ થયો. કેટલું આયુષ્ય? 33 સાગરોપમનું. મોક્ષ કેટલો છોટો રહી ગયો? કેટલો કાળ જાય અને કઈ આયુષ્ય ન હોય તો મિનિમમ 10,000 વર્ષ. આટલું પુણ્ય લઈને ગયો, 10,000 વર્ષથી ભોગવા કર, મોક્ષ બોક્ષ નહીં મળ્યો, અને મોક્ષ મેળવવા માટે પાછો ફરીથી નીચો ઉતર, સંયમની સાધના કર, અને ભૂલ ખાતો ગયો. કેટલી જબરજસ્ત વાત છે. દર્શન મોહનો ઉપસર્ગ કર્મો, અને આત્માર્થીનું લક્ષ્ય આ હોય છે. આત્માર્થીને સંકેત ત્યારે જ થવાનું છે કે જ્યારે દર્શન મોહ ટળે ત્યારે. અને દર્શન મોહનું દાર્શનિક સમજ ઘણી છે, પણ સીધી સાદી સમજ એ છે કે પરમાં મારાપણાની બુદ્ધિ એ દર્શન મોહ છે. પરથી મને સુખ મળે એવી બુદ્ધિ એ દર્શન મોહ છે. એ બુદ્ધિ નથી પણ બુદ્ધિનો વ્યભિચાર છે. તો એ વાત ત્યાં મૂકી છે કે મોહનો ક્ષય ક્ષપક શ્રેણીથી થાય, ચારિત્રની આરાધનાથી થાય, ઉપસમથી થાય, માટે પુરુષાર્થ કરવો જ પડે. અને આ પુરુષાર્થ આત્માર્થી કરી શકે છે, કેમ કે આત્માનો પુરુષાર્થ એ આપણને આધીન છે, એ કર્મસત્તાને આધીન નથી. મારે દર્શન મોહ ટાળવો એ મને આધીન છે. બરોબર છે? આ 3 સૂત્રો બેસે છે. Thank you. એટલે એ જવો જોઈએ ટૂંકમાં. ત્યારથી શરૂ થાય છે યાત્રા, પરમાર્થની યાત્રા શરૂ થાય છે. આપણે એટલે સદગુરુ મળે જ્યારે ત્યારે એ ત્રણેય યોગ એકત્વથી છે, એમાં બે યોગ એકત્વથી કરે છે, ત્રીજો યોગ મન આવતું જ નથી. તન ધન અને મન, તો સાહેબ તન કયો તો અમે આવીએ તમારી યારે યાત્રા કરવા બિહારમાં બેસી જાય, ધનનું કયો તો થોડા પૈસા વાપરીએ, પણ મનથી અમે તમારી સાથે, મનથી અમારો સંસાર ભલો અને અમે ભલા. અપાસરામાં છીએ ત્યાં સુધી તનથી છીએ, ફાળો કરો તો ધનથી છીએ, પણ મનથી છીએ એવું તો માનતા જ નહીં અમે. મનથી કદી તમારી સાથે, એમ સત્પુરુષની સાથે ક્યારે આપણે મનથી ગયા નથી. મનથી તો આપણા ભૌતિક જગતને મેનેજ કરવામાં જ આપણે રોકાયેલા છીએ. એટલે મનથી આપણો અધ્યવસાય આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનો જ છે, ધર્મ ધ્યાનનો નથી. તનથી છે, ધનથી છે, મનથી નથી. આત્માર્થીનું લક્ષણ એ ત્રણેય યોગ એકત્વથી, એકત્વ છે ત્યાં, વર્તે આજ્ઞા આધાર. અને આજ્ઞાનું પાલન મનથી થાય, આજ્ઞાનું પાલન ધનથી ન થાય, માત્ર તનથી ન થાય. આ ત્રણ જે સૂત્ર છે એ આત્માર્થીના લક્ષણની અંદર, એને હવે આત્માર્થી અવસ્થામાં સદગુરુના યોગને મોક્ષના હેતુ માટે જોડવા માટે આ એના ત્રણ સૂત્રો મુનિશ્રીએ આપણને અહીંયા સમજાવ્યા કે આ ત્રણ સૂત્રની શ્રદ્ધા કરો તો આત્મ સંબંધી ચિંતવના જાગશે અને દર્શન મોહ શાંત થશે. આગળ
દર્શન મોહનો અહીંયા હજી ઉપશમ જ આવ્યો ને, હજી ક્ષય ન આવ્યો ને,
એ ધીરે ધીરે થશે.
દર્શન મોહનો ઉપશમ થાય તો સમ્યક દર્શન થાય. તો હજી ઉપશમનની ભૂમિકા ઉપર આવ્યું. બીજી ત્રીજી વાત કરી ને એમાં, બીજી લીટી, ત્રીજી વાતમાં બીજી લીટી, દર્શન મોહનો સમ્યક દર્શન થાય તો
ઉપશમ સમ્યક થાય, ઉપશમ સંકેત થાય.
એટલે એમાં સર્વથા ક્ષય તો હજી બહાર છે,
એ તો થશે ધીરે ધીરે. પછી એના આત્માન એની સાધનાની પ્રક્રિયામાં તો પછી જોડાય છે ને. શું કીધું પ્રતિભા બેન?
આગળ વાંચો, આગળ વાંચવા દેશો,
વાંચો છો ને? હા વાંચો.
હવે વાત એ કરવી છે કે પ્રત્યક્ષ સદગુરુનો યોગ પુણ્યથી ન થાય, પ્રત્યક્ષ સદગુરુનો યોગ પુકારથી થાય. સદગુરુ માટે રોમ રોમ માંથી પુકાર ઉઠે, રોમ રોમ માંથી ચંકાર ઉઠે, વેદના ઉઠે, વ્યથા ઉઠે, આંખો રોઈ રોઈ લાલ થઈ જાય, હૈયું વલોવાઈ જાય, એવી અસહ્ય પીડા જ્યારે થાય ત્યારે સદગુરુ પ્રાપ્ત થાય અને સમગ્ર ચેતના તેમના માટે પુકાર કરે ત્યારે સદગુરુનો યોગ થાય. સદગુરુનો યોગ ઝંખનાથી થાય, અભિપ્સાથી થાય, વિરહથી, વેદનાથી થાય, પુકાર કરવાથી થાય. તમે ઘરમાં એકલા હો અને ચોર આવી ચડે તો બચાવ બચાવ આખું કોમ્પ્લેક્સ જાગી જાય તેટલી જોરથી પુકાર કરો છો, તેના કરતા કઈ ગણો પુકાર અંદરમાંથી સદગુરુ માટે થાય. ત્યારે તમને આશ્ચર્ય થશે કે સદગુરુ તે વખતે હાજર હશે ત્યાં પુણ્યનું મહત્વ નથી. સદગુરુ પ્રાપ્ત થાય ત્યારે તેમને ઓળખવા પડે, તેમને ઓળખવા હશે તો તમારે તમારા મત અને માન્યતાના ચશ્મા બદલવા પડશે. બંને જ્યારે બદલશો ત્યારે સદગુરુની પ્રાપ્તિ થશે. એક ભક્તે શિરડીના સાંઈબાબાને કહ્યું, અમે આપને રોજ ભોજન લાવી આપીએ છીએ, એક વખત આ ભોજનનો અમને લાભ આપો, અમારે ત્યાં પધારો. સાંઈબાબાએ કહ્યું, ભલે. એ માણસ ઘેર ગયો, ભોજનની તૈયારી કરી અને રાહ જોઈ બેઠો. ત્યાં એક ભિખારી આવ્યો, તેને લાકડી બતાવી કાઢી મૂક્યો. સાંજ પડતા કોઈ ન આવ્યું ત્યારે તે સાંઈબાબા પાસે આવીને કહ્યું કે મેં તમારી ઘણી રાહ જોઈ પણ તમે ન આવ્યા. બાબાએ કહ્યું, હું તો આવેલ પણ તે મને લાકડી મારી કાઢી મૂક્યો. સદગુરુ આવે છે પણ તમે ઓળખતા નથી, બૂમો પાડશો જ નહીં કે તેઓ નથી મળતા. પુકાર, ઝંખના, તાલાવેલી તીવ્રતા હશે તો જરૂર આવશે, એમને બોલાવવા નહીં પડે.
પછી
આ જગતમાં એક જ પાત્ર એવું છે કે તમારી આમંત્રણ પત્રિકાની રાહ જોતું નથી અને આવીને હાજર થાય છે. ક્યારે તમારા 3.5 કરોડ રોમમાંથી સદગુરુ સત્પુરુષ એવો ધ્વનિ ઉઠશે, ત્યારે મીરા, કબીર, નરસિંહ અને ચંદનબાળા એવો ધ્વનિ ઉઠ્યો હતો. ચંદનબાળાને આંગણે ભગવાન મહાવીર જાતે આવ્યા હતા. ચંદનબાળાએ ભગવાન મહાવીરને પાસે ગઈ નથી. એક મજાની વાત છે કે અબન નામનો રાજવી રાજગુરુ જઈ રહ્યો. તેણે ભગવાન મહાવીરને પૂછ્યું કે આપને રાજગુરુ કેમ, કઈ કામ છે? ભગવાન મહાવીરે કહ્યું, તુલસનાને ધર્મલાભ કહેજો, એટલું આમ કરજો. રાજગુરુ ભગવાન મહાવીરના ઘણા ભક્તો હતા. શ્રેણીક મહારાજ, શાલીભદ્રજી, તન્નાજી વગેરે ઘણા કરોડપતિ તેમના ભક્તો હતા. છતાં સુલસા ધર્મલાભ કહ્યો. સુલસાના અંતરમાં પોકાર ઉઠ્યો. ત્યારે અબન સુલસા પાસે ગયો અને કહ્યું, બેન, ભગવાન મહાવીર ધર્મલાભ કીધા છે. આ સાંભળતા સાથે તેની બંગડીઓ તૂટી જાય છે, ફચુકી છૂટી જાય છે, રોમે રોમ આનંદ પ્રગટે છે. એમને થયું કે આ 14 બ્રહ્માંડમાં ગણી જેમના ચરણમાં 64 ઇન્દ્રિયો અને કરોડો દેવો ચૂકે છે, વળી આ રાજગુરુઓ હજારો ભક્તો છે. તેમને નહીં પણ શ્રેણીક મહારાજના સાથીને હું સામાન્ય પત્ની એવી મને તેઓ ભગવાનનો ધર્મલાભ કેવડાવે. તે દિવસે રોમે રોમમાંથી પોકાર ઉઠશે. તે દિવસે સદગુરુ સામે આવીને ઉભા રહેશે. એટલે કહ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર આ ઘટના ઘટી છે અને તેનું વર્ણન કરેલ.
સદગુરુ પ્રાપ્ત થશે નહીં થાય, મુશ્કેલ છે, દુર્લભ છે, કાળ એવો છે, કોને ખબર, કોને કોને ખબર, કોણ હશે, કેમ ઓળખાણ કરી. અરે આ બધી ચર્ચા છોડો, આમ કરવાથી નહીં મળે, પ્રાપ્તિ થઈ શકે છે, મળી શકે છે. પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિ અનુગ્રહથી થાય છે. કોનો અનુગ્રહ? પરમાત્માનો અનુગ્રહ. પરમાત્મા જ્યારે કૃપા કરે, પરમાત્માનો જ્યારે અનુગ્રહ થાય, ત્યારે સદગુરુને મોકલી આપે. તમે એને માનો છો ને કે પરમાત્માનો અનુગ્રહ થાય ત્યારે દીકરો મળે, પૈસા મળે, આમ ક્યાંથી મેળ પડે? ભગવાનને આવું કામ સોંપશો નહીં. ભગવાનનો અનુગ્રહ થાય ત્યારે સદગુરુ મળે. પરમાત્માને એમ કહ્યું કે મને મળવાની ડાયરેક્ટ હોટ લાઈન નથી, મને મળવું જ હોય તો સદગુરુ દ્વારા મળી શકાય. સદગુરુ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે તમારા સમગ્ર જીવનનો ઘાટ ઘડાવવાનો પ્રારંભ થાય છે. અત્યાર સુધી આરસની ખાણ આરસનો પથ્થર હતો. આજે આરસનો પથ્થર બહાર આવ્યો અને કુશળ શિલ્પીના હાથમાં એ પથ્થર મુકાઈ ગયો. સદગુરુની પ્રાપ્તિ થશે ત્યારે એ તમને ઘડવાનું કામ કરશે. તમે ઘડાવા દેજો અને ટાંકણું મારે તો ખમજો, હથોડાના ઘા કરે તો પણ ખમજો. ખમવાની આપણી તૈયારી છે.
સમ્યક દર્શન એવી ચીજ છે કે પરમાત્માનો અનુગ્રહ હોય તો થાય. નૈસાર ભગવાન મહાવીરનો પહેલો જન્મ, ત્યાર પછી 27 ભવ થયા. નૈસાર જંગલમાં ગયેલ છે. બપોરના 12 વાગ્યા છે. સેંકડો મજૂરો કામ કરે છે. જમવા માટે ભોજન આવ્યું છે. ખૂબ કામ કરેલ છે. કકડીને ભૂખ લાગી છે. તે વખતે નૈસારને વિચાર આવે છે, આવા વખતે કોઈ જ્ઞાની સત્પુરુષ જો આવે તો એમને હું ભોજન આપું અને પછી હું ભોજન કરું તો મારો દિવસ સાર્થક થાય. આપણને આવો વિચાર આવે ખરો? નૈસારે બહુ પ્રતીક્ષા કરી ત્યારે માર્ગ ભૂલેલા મુનિ ભગવંતો ત્યાં આવીને ઊભા રહ્યા. આ ટ્યુનિંગ છે. જગતમાં નૈસાર યાદ કરી રહ્યો છે અને મુનિઓ આવ્યા જોતાની સાથે નૈસાર આશ્ચર્યમુક્ત થઈ ગયો. એ ઉલ્લાસમાં ઘેલો અને પાગલ જેવો બની ગયો. મુનિ મારે આંગણે આવ્યા. એને ખબર નથી કે આ જૈન પરંપરાના મુનિઓ છે. ભગવાનની કૃપા થઈ જેમ 7 ફૂટના દીકરાને જોઈને માને આનંદ થાય, તેવો આનંદિત થયો છે કે મારે આંગણે સંત પધાર્યા. ભાવથી ઓહરાવ્યું. મુનિઓ તેના મુખ સામે જોવે છે, તેની આંખો અને વર્તન સામે જોવે છે, હાથ જોડીને ઊભો છે, તેની પદ્ધતિ સામે.
જુએ છે તેમને તેમને લાગ્યું કે આને ઉપદેશ આપવા જેવો છે, આ જીવને સમ્યક દર્શન થશે. મહારાજે આહાર લીધો, વિશ્રામ કર્યો, પછી નૈસારને બોલાવે છે. નૈસાર હાથ જોડી સામે બેસે છે અને કહે છે, પ્રભુ આપ આપના શિષ્યને આદેશ આપો છો તેમ મને પણ કંઈક કહો. મુનિના હૃદયમાં ઉલ્લાસ થાય છે, તેને ઉપદેશ આપે છે. જેમ જેમ ઉપદેશ સાંભળતો ગયો તેમ તેમ ઠરતો ગયો. તેના કાને નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ આ સૂત્રો ગયા અને તે અંદર ઠરતો ગયો. અને શાસ્ત્રમાં વર્ણન છે કે તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. નૈસારે માર્ગ ભૂલેલા મુનિઓને દ્રવ્ય માર્ગ બતાવ્યો. નૈસાર કહે છે કે ગુરુદેવ, આપે જે માર્ગ રસ્તો બતાવ્યો છે તેનો ઉપકાર કઈ રીતે ભૂલું? પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞા.
બીજી ઘડીમાં સાધનાની શરૂઆત થઈ. શું સાધના, શું પ્રક્રિયા? ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. ત્રણેય યોગ એટલે મન, વચન અને શરીર, વિચાર, વાણી અને વર્તન. આ ત્રણેયની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. સૌથી પહેલું કામ એને મન ઉપર કરવાનું છે. વૃત્તિઓ મનમાં ઉઠે છે, તે મારાથી રોકી શકાય તેમ નથી. આ બધી વૃત્તિઓ સદગુરુના હાથમાં સોંપી દેવી. ઉઠેલ વૃત્તિને મારે હવે પોષવી નથી. આ મોટી સાધના છે. તમે કપડાં, આહાર, શ્રીફળ, ધન બધું આપી શકો, ચરણોમાં નમસ્કાર કરો, પરંતુ અહીં એમ કહે છે કે ઉઠતી વૃત્તિઓને મેં મારી રીતે પોષી હતી, હવે મારી રીતે પોષવી નથી. જે વૃત્તિઓ જીતવી કાઠી પડતી હતી તે વૃત્તિઓને જીતવાનો ઉપાય મળી ગયો. વૃત્તિઓનો દોર સદગુરુના હાથમાં સોંપવો છે. સદગુરુના હાથમાં જો તમે વૃત્તિઓ સોંપશો તો વૃત્તિઓ તમને હેરાન કરશે નહીં. બીજામાં જતું મન રોકી સદગુરુનું જ સ્મરણ કરવું, સદગુરુના ભાવ પ્રમાણે કરવું, સત્પુરુષનું જ અવલોકન કરવું, તેમનું ચિંતવન કરવું. હજુ આત્મા જોયો નથી, જાણ્યો નથી, હજુ આત્માનું ચિત્ર બરાબર તૈયાર થયું નથી, પણ એક ચિત્ર તમારી સમક્ષ આવ્યું છે, તે સત્પુરુષ સાકાર છે, તે સજીવન મૂર્તિનો આકાર જોવા મળ્યો. તેમનું ધ્યાન કરીએ, મનન મંથન કરીએ, તેમનો વિચાર કરીએ. બીજું ધ્યાન નહીં થાય, નિરીકલ્પ ધ્યાન કરવું એટલું સહેલું નથી. ઘણા કહેતા હોય છે કે અમે નિર્વિકલ્પ થઈ ગયા, એને એ ખબર પડવી જોઈએ કે તે જડ થયો કે નિર્વિકલ્પ થયો. નિર્વિકલ્પ અવસ્થા એક અદ્ભુત અવસ્થા છે. પહેલાં આત્માનું ધ્યાન નહીં થાય, તમે આત્માને જોયો નથી, જાણ્યો નથી, તો કેવી રીતે ધ્યાન કરશો?
તમને એક કડી મળી ગઈ. સૌ પ્રથમ સદગુરુનું ધ્યાન, સદગુરુનો વિચાર, સદગુરુનું મનન કરવું, એમના પ્રત્યે પ્રેમ, એમના પ્રત્યે આદર. આપણો જે પ્રેમ દુનિયાભરમાં ફેલાયો છે તે બધો ભેગો કરી સદગુરુના ચરણોમાં ઢગલો કરી દઈ અને તેમને પ્રેમથી પૂજીએ. ટાગોરજી કહેતા હતા કે હે ભગવાન, આ ફૂલો તમારા બનાવેલા છે, આ પાણી, આ મૂર્તિ તમારી બનાવેલી છે, તમારું તમને આપીએ તેમાં શું નવાઈની વાત છે? એના કરતા અમે અમારી જાતને સહજ રીતે તૈયાર કરી તમારા ચરણોમાં અર્પણ કરીએ, સોંપીએ, એ જ અમારી પૂજા છે. આનું નામ સાધના. આ સાધના ચાલુ થઈ હવે પૂછશો નહીં કે અમારે શું કરવું. તમને 17 જણને પૂછો છો અને કરવું જ હોય તો પૂછવા પણ રહેતા નથી. સત્પુરુષનું મનથી ધ્યાન કરો, તેનો આકારનું ધ્યાન કરો. આત્માને રૂપ રંગ આકાર કદ નથી, તેથી હમણાં ધ્યાનનું હવે હમણાં આત્માનું ધ્યાન થઈ શકશે નહીં.
આગળ ચાલો લ્યો.
બીજું, વાણીથી સત્પુરુષના ગુણાનુવાદ, એમની સ્તુતિ કરીએ. પ્રણિપાત પૂર્વક સ્તુતિ બોલીએ છીએ એ તેમના ગુણાનુવાદ. કેટલા પ્રેમપૂર્વક બંને હાથ જોડી મીઠા મીઠા શબ્દો બોલીએ છીએ, તેમના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ, આ વાણીની સ્તુતિ અને પ્રેમપૂર્વક તેને ભાષામાં ઉતારો. પરમાત્માના ગુણાનુવાદ કરવા અને સત્પુરુષના ગુણાનુવાદ કરવા એ જીવનનો લાવો છે. ભલું થયું મેં પ્રભુગુણ ગાયા, રસનાનો રસ લીધો રે. ત્રીજું, શરીરથી સદગુરુની ભક્તિ, સેવા, વયાવચ. રામકૃષ્ણ કહેતા કે મારા ગુરુદેવના પગ હું કપડાથી લૂછતો નથી, પરંતુ મારા માથાના વાળથી લૂછવા જેવા છે. મારા માથાના વાળ ધન્ય બને. તમામ પ્રકારની તેમની સેવા, ભક્તિ, વયાવચ ત્રણેય યોગ એકત્વથી. આ મન, વચન અને કાયાને ત્રણેયને એક કર્યા તેનો અર્થ એ થયો કે હવે આ ત્રણેય યોગ સ્વચ્છંદે વર્તી શકશે નહીં. સ્વચ્છંદે વર્તે તો કર્મ બંધ થાય. મન, વચન, કાયા ત્રણે સદગુરુને સોંપ્યા. મન એમની સેવામાં, વાણી એમની સેવામાં, કાયા એમની સેવામાં. મનથી સદગુરુનું ધ્યાન, મનન, વિચાર. વાણીથી સદગુરુના ગુણાનુવાદ. કાયાથી સદગુરુની ભક્તિ, સેવા, વયાવચ. એક વખત ઓધવજીએ ગોપીઓને કહ્યું તમે મનથી સ્મરણ કરો. તો ગોપીઓએ જવાબ આપ્યો, ઓઘા ઓઘા મન દસ વીસ ન ભયો. મન કઈ દસ વીસ હોતા નથી, મન એક જ હોય અને એ અમે શ્રી કૃષ્ણને સોંપી દીધું છે. ક્યાં મનથી જાપ કરીએ અને ક્યાં મનથી ધ્યાન કરીએ, એવી નિર્વિચાર અવસ્થા તે સાધના છે.
પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. છેલ્લી વાત, વર્તે આજ્ઞાધાર. સદગુરુની આજ્ઞા ધારણ કરી જીવનમાં વર્તે આવા સર્વોચ્ચ ભાવથી સાધના કરે તો જીવનમાં ઉચ્ચ ઉત્તમ કોટીની અવસ્થા પ્રાપ્ત થાય. અંબાલાલભાઈની ટીકા વાંચી આ ગાથા પૂરી કરીશું. પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિનો મોટો ઉપકાર છે, કારણ શાસ્ત્ર આદિથી, શાસ્ત્રો વાંચવાથી, ઊંડાણથી વાંચવાથી, તીવ્ર બુદ્ધિમત્તાપૂર્વક વાંચવાથી તમામ પ્રકારે મનનું સમાધાન થઈ શકતું નથી, અને એ સમાધાન સદગુરુ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તેમની હાજરીમાં થાય. ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામીના મનમાં વર્ષો સુધી પ્રશ્નો હતા. 11 બ્રાહ્મણો મળતા, બેસતા, વાતો કરતા, પણ સૌને પોતાના મનમાં પ્રશ્નો ઘોળાતા હતા. તેઓ એકમેકને ગુરુતા ગ્રંથિ હોવાને કારણે પૂછી શકતા ન હતા. ઇન્દ્રપુતિ પોતે જ્ઞાની છે તેવો ગર્વ લઈને પોતાનો પ્રશ્ન મનમાં રાખીને જ ફર્યા. જ્યારે ભગવાન મહાવીર સ્વામીના સમશરણમાં ગયા ત્યારે તેમનો ગર્વ ઓગળી ગયો. ભગવાન મહાવીર કહે છે, ઇન્દ્રપુતિ તમને આત્મા છે કે નહીં તે શંકા છે ને? આત્મા વિષયક તમારા મનમાં પ્રશ્ન છે ને? વેદના આ વાક્યનો અર્થ તમને બેસાડતા આવડ્યો નથી, માટે આ શંકા ઊભી થઈ છે. ભગવાને વેદના વાક્યનો સંગતિપૂર્વક અર્થ સમજાવ્યો અને તેમની શંકાનું તુરંત જ સમાધાન થયું. ઇન્દ્રભૂતિ મટ્યા અને ભગવાનના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી બન્યા. કામ વાસના, ક્રોધ, પરિગ્રહની આસક્તિ, અતિ આહાર, અભક્ષ આહાર, આ બધા જે દોષો છે તે પોતે મહેનત કરવાથી મટતા નથી, પણ સદગુરુના યોગથી, તેમની આજ્ઞા ધારણ કરવાથી, મનનું સમાધાન થવાથી દૂર થાય છે. સદગુરુનો યોગ જો થાય તો મળે, આટલો મોટો લાભ સદગુરુથી થાય. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર.
આવી અદ્ભુત સાધના આ 35ની ગાથામાં વર્ણવી છે. આના સંદર્ભમાં એક બે વાતો કરવાની છે, તે 36મી ગાથામાં થશે. અત્યારે આનંદ માનો, ઉલ્લાસ રાખો. જ્ઞાની પુરુષે આ કાળમાં કેવી કેવી ગંભીરતા ભરેલી વાતો કરી છે તેની આવતીકાલે ચર્ચા કરીશું. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
35મી ગાથાનું સમાપન મુનિશ્રીએ કર્યું. ત્રણ વાત આપણને પહેલા ત્રણ શ્રદ્ધા બતાવી અને પછી વાત મૂકી કે આ સદગુરુ છે એ મળે કેવી રીતે, જે એને વારંવાર કહે છે કે સદગુરુ મળી રહેશે. સદગુરુની પ્રાપ્તિનો એટલે પ્રાપ્ત થાય છે, આત્માર્થીને સદગુરુ પ્રાપ્ત થાય છે. આત્માર્થી શોધવા ગયો છે ને ક્યાંયથી મળી ગયા છે એવું નથી, પણ એને પ્રાપ્ત થાય છે. તો ક્યાંથી થાય છે? તો આત્માર્થીના મનની પુકાર હોય છે, ઝંખના હોય છે, વેદના હોય છે, તાલાવેલી હોય છે, બ્રાહ્મી વેદના કે પ્રભુ મને ક્યારે મળે, જેવી એવી તાલાવેલી ઝંખના નરસિંહને કૃષ્ણ દર્શનની હતી, મીરાને કૃષ્ણ દર્શનની હતી, તુલસીને રામની હતી. એમ જ્યારે જ્યારે જીવનની અંદર ઝંખના જાગે છે, તાલાવેલી જાગે છે, આ આત્માર્થી પણ આવે એટલે આ બધું થાય છે. કેમ કે એનો પુરુષાર્થ આત્માર્થ ઉપર જાગે છે અને વિકલ્પોથી રહિત થાય છે સંસારના. ત્યારે અંદર આવા કોઈ મને યોગ થાય, મને કોઈ માર્ગદર્શક મળે, તો એ કહે છે એનાથી થાય છે. અને આ જગતમાં એક જ પાત્ર એવું છે કે જે આમંત્રણની રાહ જોતું પ્રભુ તમારા આમંત્રણ એટલે કે જે સીધી તમારી તાલાવેલી હોય, તમારી ઈચ્છા હોય, તો પ્રભુ આવીને હાજર થાય છે. ઉદાહરણ સુલસાનું આપ્યું છે, ચંદનબાડાનું આપ્યું છે, અનેક ભક્તોના જીવનની અંદર ભગવાન સામેથી ગયા છે. અને એ ગયા છે એટલે એનો અનુગ્રહ છે, અને એ અનુગ્રહ એને પ્રાપ્ત થાય છે એ પોતાના મનના પરિણામથી થાય છે. એટલે એ પરિણામ સમ્યક દર્શન એવી ચીજ છે કે પરમાત્માનો અનુગ્રહ હોય તો જ થાય છે. આ ટ્યુનિંગ છે. અને અહીંયા સમ્યક દર્શન થવા માટે નૈસારનું ઉદાહરણ આપ્યું કે નૈસારની અંદર એક ભાવના જ હતી, જોગાનું જોગ આવા જૈન મુનિઓ મળી ગયા. પણ એની ભાવના એટલી ઉત્કૃષ્ટ હતી કે મુનિઓને પણ થયું કે અમને કંઈક આપણે બોધ આપીએ, અને બોધ આપ્યો, અને બોધમાં એમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. તો વાત એ છે કે ભૂમિકા શું હોય આત્માર્થીની, એ પાછો મહત્વનો પ્રશ્ન અહીંયા ચર્ચામાં લીધો કે સૌથી પહેલું કામ મનથી ઉપર ઉઠવાનું છે. જો તન અને ધન તો અર્પણ કરી દેતા વાર નહીં લાગે, ગમે ત્યારે કોઈ પણ ભાવ આવી ગયો એટલે તરત જ દીધું ખમાસણું અને તરત જ 10 રૂપિયાની નોટ કાઢીને નાખે કે 100 રૂપિયાની, એમાં વાર નથી. પણ મનને સોંપવું આકરું છે, મનને સોંપવું આકરું છે. કેમ કે મનમાં વૃત્તિઓ ઉઠે છે, સતત ઉઠે છે, એની અંદર કોઈ પણ જાતનો ગેર નિત્ય ઉઠે છે. એ મનની વૃત્તિઓ કઈ ઉઠે છે? ભૌતિક જગતની, ભૌતિક સુખની, ભૌતિક સામગ્રીની. આ મનની વૃત્તિઓ ઉઠે છે અને સમયે સમયે ઉઠે છે, સ્થળે સ્થળે ઉઠે છે, અને નિમિત્તે નિમિત્તે ઉઠે છે. આ મન ક્યારેય નિમિત્તો હોય અને એને વૃત્તિ ન ઉઠે એવી અવસ્થા તો બહુ જ ભાગ્યે જ હોય છે. એટલે કૃપાળુદેવે શબ્દ પ્રયોગ જ મૂકી દીધો માં કે દેખ જ ભૂલી. આપણે સવારથી ઉઠા કે વૃત્તિ શરૂ થઈ ગઈ, માન જપીએ જ્યારે શાંત થાય, ઊંઘ આવે ત્યારે જ એમ થાય કે કંઈક વૃત્તિઓ શાંત, બાકી તો જોયું નથી, મોલમાં ગયા નથી, પ્રદર્શનમાં ગયા નથી, બહાર સંસારમાં બજારમાં નીકળ્યા નથી, રસોડામાં ગયા નથી, અને તરત જ બધી વૃત્તિઓ અનેક પ્રકારની. બસ આ સતત મનનો ઉદ્યમ છે વૃત્તિઓને. એક છે આ વૃત્તિઓ મનની ઉઠે છે, એ વૃત્તિઓને શાંત કરવી. આખું અધ્યાત્મનું રહસ્ય પણ કૃપાળુદેવે કહ્યું. શિષ્ય પૂછે છે તો કે છે ઉઠતી વૃત્તિઓને શાંત કરવી, બસ આ કરવી. તે પરમાર્થ સંકેતની વ્યાખ્યા પણ એ આપી કે વૃત્તિ વહી નિજ ભાનમાં, પરમાર્થે સંકેત. અને વૃત્તિ વહે નિજ ભાનમાં, થયો અકર્તા ત્યાં તું અકર્તા બની જઈશ, કર્મનો કર્તા નહીં રહે. માત્ર વૃત્તિ ઉપર તારું નિયમન સંયમન હોય તો વૃત્તિ સત્પુરુષને સોંપી દેવી. ઉપાય બતાવે છે, આકરો છે, પણ પ્રાર્થનામાં જે કાંઈ વિચાર આવે તો ભગવાનને સોંપી દેવા કે તારે જે કરવું હોય તે કરજે, મને આ ભાવ આવ્યો છે. બસ એકવાર સત્પુરુષને સોંપી દે એટલે એ પછી પોતે એની જવાબદારી પોતા ઉપર બોજો રાખતો નથી. એટલે એકવાર મન મૂકીને પ્રભુ પાસે પોતાની વૃત્તિનું નિવેદન કરી દો. ભક્તિની નવધા ભક્તિ છે, એમાં એક ભક્તિ છે આત્મનિવેદન. આત્મનિવેદન એટલે તને મનમાં જે ભાવ આવે ને એ ભગવાન આગળ કહી દે, બસ પછી તું મોકળો થઈ જા. અહીંયા કે છે તું નિર્વિકલ્પ થઈ જાય છે. ઘણા નિર્વિકલ્પતાની વાત કરે પણ જડ થયા હોય છે. અને સરસ મજાનું ટાગોરજીનું ઉદાહરણ આપ્યું છે કે પ્રભુને તો ફૂલ સોંપવા, પ્રભુને કોઈ આ પ્રકારની માળા અર્પણ કરવી, એ તો બધું તારું બનાવેલું જગતનું છે ને અમે તને આપીએ છીએ, પાણી લાવીને દૂધની ધારા કરીએ છીએ, એમાં અમારું શું? પણ અમારું મનની વૃત્તિઓ છે ને એ અમારી છે, અમારામાંથી નિર્માણ થાય છે, એ અમે તને સોંપીએ છીએ. એટલે મનથી સત્પુરુષને અર્પિત થવું, વાણીથી એના ગુણાનુવાદ કરવા અને કાયાથી એની વયાવચ કરવી, આ ત્રણ પ્રકારની વાતની અંદર મૂકે છે કે સદગુરુ પ્રાપ્તિનો મોટો ઉપકાર જ્યારે આત્માર્થીને આવી પ્રાપ્તિ થાય ત્યારે ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. આ પ્રકારનું જ્યારે અર્પણતા આવે છે ત્યારે પોતાના હજારો પ્રશ્નો શાંત થાય છે, એ ઇન્દ્રભૂતિ ગૌતમના ઉદાહરણ સાથે અહીંયા ગાથાનું સમાપન કરે છે. છેલ્લે કહે છે કે કામ વાસના, ક્રોધ, પરિગ્રહ, આસક્તિ, અતિ આહાર, અભક્ષ આહાર, આ બધા દોષ મટવાથી, મહેનત કરવાથી મટતા નથી, પણ સદગુરુને સોંપી દેવાથી અને એની ઈચ્છા પ્રમાણે એની આજ્ઞાનું પાલન કરવાથી મનનું સમાધાન થઈ જાય છે. બસ આ એક જબરજસ્ત સદગુરુનો ઉપકાર છે. મોટામાં મોટો ઉપકાર હોય તો સદગુરુ આપણને આપણું મન જીતવામાં મોટી મદદ કરે છે. એ કંઈ કરતા નથી, એમની ઉપસ્થિતિ, એમની જે સ્થિરતા છે એ આપણી સ્થિરતાને બરોબર ટકાવી રાખે છે. આ સદગુરુની મોટી ખૂબી છે. તો એ વાત અહીંયા મૂકી છે. અત્યારે કહે છે કે આનંદ માનો, ઉલ્લાસ રાખો, આ સદગુરુએ આ કાળમાં કેવી ગંભીર વાતો કરી છે એ બધી પાછી વળી જુદી જુદી ગાથામાં આ બધું આવશે. પણ અહીંયા ગાથા નંબર 2, આત્માર્થીના લક્ષણ, મુમુક્ષુ મટ્યો, આત્માર્થી થયો, આત્માર્થી જેને થયો એને સત્પુરુષનો યોગ થાય, પણ ત્યાર પહેલાં એને ત્રણ વાત, ત્રણ શ્રદ્ધા દ્રઢ કરવી પડે. ભૌતિક જગતમાં કર્મતંત્રનો કાબુ છે, આધ્યાત્મિક પુરુષાર્થમાં આપણો કાબુ છે, અને પુણ્ય એ આધ્યાત્મિક પુરુષાર્થમાં મદદ કરે છે. ભોગ કરવાથી સમ્યક દર્શન પુણ્યથી થતું નથી. આ ત્રણ વાતને બરોબર લક્ષમાં લઈ લઈએ તો આ યોગ થશે. એ પોકાર સત્પુરુષનો, અનુગ્રહ સત્પુરુષનો, અને સત્પુરુષના અનુગ્રહથી તારું અર્પણતા હશે તો આ બધા દોષો સત્પુરુષના અનુગ્રહથી ટળી શકે છે. એ વાત અહીંયા મૂકી છે વિશેષ અવસરે.